તારીખ 3/4/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 793 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 350.
ભગવાન સુખદેવ સ્વામી પ્રવચન સારની 80મી ગાથાનું ઉદ્ધરણ કર્યું છે. જે ભગવાન અનંતનું સ્વરૂપ દ્રવ ગુણ અને પર્યાય જાણે એટલે ઓળખે, અહીંયા જાણે એટલે ઓળખે, કેમ કે દ્રવ ગુણ અને પર્યાય એવા ભેદ પડે છે. ઓળખવાના કાળમાં એ ભેદ પડે છે કે તેના ઉપરથી પોતાના આત્માનું સ્વરૂપ પણ જાણે એટલે પ્રથમ ઓળખે અને તેનો નિશ્ચય કરીને, ઓળખે એટલે નિશ્ચય કરીને એનો મોહ નાશ પામે. બે જ્ઞાનની પર્યાય છે, પણ આત્મજ્ઞાનમાં આત્માની એકાગ્રતા, ઓળખવામાં હજી એકાગ્રતા નથી થઈ પણ ઓળખાણ થઈ છે, એટલો ફેર પડે છે. ઓળખવાના કાળમાં શ્રદ્ધા છે તે મંદ મિથ્યાત રૂપે છે, અને આત્મજ્ઞાનના અનુભવમાં શ્રદ્ધા સમ્યક સવળી થઈ ગઈ છે, અને અનંત ગુણ યથાસંભવ શુદ્ધ પરિણમન રૂપ સર્વગુણાંશ તે સમ્યક એવું સર્વગુણોનું શુદ્ધ પરિણમન ઉત્પન્ન થયું. ઓળખવાના કાળમાં એકલો જ્ઞાન જ સન્મુખ થયું છે અને પુરુષાર્થની કણિકા જાગી છે. બે સ્ટેજ જુદા જુદા છે. અહીંયા 80મી ગાથામાં જો જાણણી અરહંતે એમ લીધું છે, અરહંતને જાણે તે આત્માને જાણે અને તેનો મોહ અવશ્ય નાશ પામે એમ સાદો સીધો અર્થ છે. ટીકાકારાચાર્યે એમ લીધું કે જે આત્માને ઓળખે, દ્રવ ગુણ અને પર્યાય દ્વારા આત્માને ઓળખે, મન વડે કળી લીએ, કોઈને સ્વાનુભવ થાય ને સ્વાનુભવ થાય ત્યારે એનો દર્શન મોહનો નાશ થઈ જાય એમ કેમ. તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે તે નવમા સ્થાનમાં શ્રી આનંદજી કહેવાના છે. ત્યાં ક્રમ લીધો છે, નવમા ભગવાનની સ્તુતિમાં ત્યાં ઉપાસનાનો ક્રમ લીધો છે એમણે, જેથી તે પ્રસંગે વિસ્તારથી કહીશું. કે પોતાને બધાનો એમાં તો બે જ થવાના એવા છે, ઋષભદેવ ભગવાન અને અજીતનાથ ભગવાન. પોતાનો વિચાર છે કે બધા જે આનંદગીના પદ છે એના ઉપર વિવરણ કરવું, એટલે એ સ્થળે કહેશો એમ. કઈ અહીંયા ખાલી ઉલ્લેખ કર્યો છે, સુવિધિનાથ ભગવાન નવમા પુષ્પદંત ભગવાન. હા, પુષ્પદંત ભગવાન પ્રસિદ્ધ છે. હા, બધા આધ્યાત્મિક નામ જ છે, લગભગ બધા તીર્થંકરોના આધ્યાત્મિક નામ છે. ભગવાન સિદ્ધને નામ ગોત્ર વેદની અને આયુષ્ય એ કર્મનો પણ અભાવ છે. સિદ્ધ ભગવાનની વાત કરે છે કે એમને નામ ગોત્ર વેદની અને આયુષ્ય એ જે અરિંદ ભગવાનને ચાર બાકી રહ્યા છે એ સિદ્ધ ભગવાનને તો એનો પણ અભાવ છે. તે ભગવાન કેવળ કર્મરહિત છે અને સિદ્ધ ભગવાન છે એ સર્વથા કર્મરહિત છે. ભગવાન અરંતને આત્મસ્વરૂપને આવરણીય કર્મોનો ક્ષય છે પણ ઉપર જણાવેલા ચાર કર્મો નો પૂર્વગણ વિશેષતા સુધી તમને વર્તે છે. નામ ગુત્ર વિજ્ઞાન ને આયુષ્યતા એમ વર્તે છે. જે આત્માને આવરણ કરે એવા નાનાવરણી દર્શનાવરણી છે એનો ક્ષય છે. એટલે અનુજીવી ગુણો અને પ્રતિપક્ષ જે કર્મ છે એનો ક્ષય છે. પ્રતિજીવી ગુણોના પ્રતિપક્ષભૂત કર્મો છે એનો હજી સદભાવ વર્તે છે. અને એ પૂરેપૂરા એનું વેદન કરીને સ્તુતિ પૂરી ભોગવીને એ પણ ક્ષય થઈ જશે. જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા યોગ્ય છે. અહીં સુધી કાલે આવ્યું સાકાર ભગવાન કહેવા યોગ્ય છે. સાકાર એટલે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જેમનો આકાર નજરે ચડે છે અરવિંદ ભગવાન. સિદ્ધ ભગવાનના આત્મપ્રદેશોને આકાર હોવા છતાં ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એમનો આકાર જાણી શકતો નથી, માટે એને નિરાકાર ભગવાન કહેવામાં આવે છે. અરવિંદ ભગવાનને સાકાર ભગવાન અને સિદ્ધ ભગવાનને નિરાકાર ભગવાન, નિરંજન નિરાકાર આની મતમાં પણ આ શબ્દ આવે છે. એવા છે ભગવાન કે ભગવાન તો નિરંજન નિરાકાર છે, અંજન એટલે ડાઘ વગેરેના આકાર વગેરે. પણ અતિન્દ્રિય જ્ઞાનમાં તો અનંતા શુદ્ધોનો આકાર જણાય છે. કોઈ 500 દેશ દેહધારી છેલ્લે હતા, તો કોઈ છેલ્લે 7 હાથના આકાર લંબાઈવાળા હતા. એ બધા જેટલા જેના આકાર નાના મોટા હતા એ બધો આકાર ત્યાં જણાય છે. એ અતિન્દ્રિય કેવળ જ્ઞાનનો વિષય છે, કેવળ જ્ઞાન સિવાય જણાય. અરવિંદ ભગવાનમાં જેઓએ તીર્થંકર નામ કર્મનો શુભ યોગ પૂર્વે ઉત્પન્ન કર્યો હોય છે તે તીર્થંકર ભગવાન કહેવાય છે. એમાં બે ભેદ છે અરવિંદમાં, એક તીર્થંકર અને એક વગર તીર્થંકર એટલે કેવળ જ્ઞાની સર્વજ્ઞ. એક કેવળ જ્ઞાની સર્વજ્ઞ તીર્થંકર અને એક તીર્થંકર પણ આ વગર સર્વજ્ઞ અને કેવળ જ્ઞાની છે. તો જે ભગવાને ભૂતકાળમાં તીર્થંકર નામનો શુભ યોગ એવો શુભ ભાવ ભાવ્યો હતો, એવો શુભ યોગ પ્રવર્તાયો હતો, ત્યારે એમને એ નામકર્મનું બંધન થયું હતું અને એનો ઉદય 13મે ગુણ સ્થાને આવ્યો. તે તીર્થંકર ભગવાન કહેવાય છે. જેમનો પ્રતાપ, એ તીર્થંકર ભગવાનનો પ્રતાપ, તેમનો ઉપદેશ આજે મહત્પુણ્ય યોગના ઉદયથી આશ્ચર્યકારી શોભે છે. તીર્થંકર ભગવાને જ્યારે તીર્થંકર નામકર્મનો પુણ્યોદય પ્રગટ થાય છે ત્યારે એમનો પ્રતાપ આશ્ચર્યકારી રીતે હોય છે. સમૂળ શરણમાં કોઈ વિરોધી જીવ પ્રવેશ ન કરી શકે, વિરોધ ન આવે, અને આવ્યો હોય તો પણ સમાઈ જાય, અભવ્ય આવી ન શકે અને વિરોધ કોઈ કરી ન શકે. વિરોધી પ્રવેશ થયો હોય, ભવ્ય વિરોધીનો પ્રવેશ થયો હોય તો એના પરિણામ સમાઈ જાય. જેમનો પ્રતાપ, જેમનો ઉપદેશ બળ, એમની દિવ્ય ધ્વનિમાં ઉપદેશ બળ પણ ઘણું છે. અનેક જીવોને જેમ ધાણી ફૂટે એમ સમ્યક દર્શન થાય. સમુસરણમાં નાખે છે ને જાર કે મકાઈ નાખે કડાયામાં, ધાણી ફૂટે એમ ફટાફટ અંદરથી આત્મા પ્રગટ થવા માંડે. અનેક અનેક જીવોને જેમના સમુસરણમાં લાખો કેવળીઓ થાય, મુનિઓ એથી વધારે થાય અને સમ્યક દ્રષ્ટિ એથી વધારે થાય. તે 12 યોજનની ત્રિજ્યા છે, 24 યોજનનો ડાયામીટર છે, એમાં ધર્મસભા છે. તો પણ લાખો કરોડો જીવોનું હિત થઈ જાય છે એવો ઉપદેશ બળ પ્રવર્તે છે. આશ્ચર્યકારી ઉપદેશ બળ છે. અનંતવાર આ જીવ જઈને પાછો આવ્યો એને ઊંધાઈ કેટલી કરી હશે, પોતે કેટલી ઊંધાઈ કરી હશે, પાછો આવ્યો કેવી ઊંધાઈ કરી હશે. જ્યાં અનેક અનેક લાખો કરોડો જીવ પામવા મીંડ્યા ત્યાં પોતે કોરો પાછો આવ્યો, વિચારવા જેવો તો વિશેષ. જયારે જયારે આ જીવ ને પામવા માટેના શુભ યોગ મળ્યા છે, શુભ નિમિત્તો મળ્યા છે, આ જીવ ઊંધો ચાલ્યો છે. કેમ એમ થયું છે કે અત્યારના પિક્ચર થી સ્પષ્ટ દેખાય, સર્વોત્કૃષ્ટ જગત નું તત્વ આ કાળમાં ક્યાંય નથી. ગુરુદેવના ઉપદેશ સિવાય અંધારું ઘોર છે. બધે સંપ્રદાયોમાં, ત્રણેય ફિરકામાં અંધારું ઘોર છે. છતાં આ સ્થિતિ કેમ, એવું અનંત કાળ ચાલ્યું એવું છે. ઉપદેશ બળ એટલું કે એક જ પ્રવચન સાંભળીને જે સમ્યક દ્રષ્ટિ થાય, એટલું આપણી પાસે તો પુરાવો છે, જીવંત પુરાવો છે. કેવું ઉપદેશ બળ, જેને એક પ્રવચન સાંભળીને અનુભવ લીધો, તો જેના પ્રવચનથી અનુભવ આવ્યો એમાં નિમિત્તત્વનું બળવાન પણ કેટલું, એ સમજવું સુગમ થાય એવું. જેમનો પ્રતાપ, જેમનો ઉપદેશ બળ આદિ મહત્પુણ્યના મહત્પુણ્ય યોગના ઉદયથી, મહાન પુણ્ય યોગના ઉદયને કારણે તે આશ્ચર્યકારીપણે શોભે છે, આશ્ચર્યમાં પડી જવાય એવા નહીં ધારેલા જીવોને કામ થઈ જાય. અરે આ જીવ તો આવો હતો ને, અરે એવો હતો, એ હતો, એ ગયું, પર્યાય પલટો માર્યો, તે માર્યો પલટો, એ તો અનંત વીર્ય અંદર પડ્યું છે. ગમે એ જીવ ગમે એ ક્યારે પલટો મારે, એનું કાંઈ કહેવાય. એ આશ્ચર્યકારી શોભે છે. ભરત ક્ષેત્રમાં વર્તમાન અવસર્પણી કાળમાં તો કાળમાં તેવા 24 તીર્થંકર થયા. આ ક્ષેત્રની અંદર વર્તમાનમાં આ અવસર્પિણી હુંડા અવસર્પિણી કાળ છે. આ તો પાછો બહુ ખરાબ છે. હુંડ એટલે બહુ ખરાબ, આ મુંડક સંસ્થાન નથી હોતું. એનો આકાર બહુ જ ખરાબ હોય, મનુષ્ય હોય પણ ઘણો વિચિત્ર ખરાબ આકાર હોય. જોતા એમ થાય આવો આકાર છે. જૈની જૈન ધર્મ કે નિંદક, જૈની જૈન ગ્રંથ કે નિંદક, હુંડાવ સર્પિણી જોરા એમ, જૈની જૈન પ્રતિમા કે નિંદક, જૈની જૈન ધર્મ કે નિંદક, હુંડા અવસર્પિણી જોરા. ધર્મના, ધર્મીના, સદગ્રંથોના, સત્પુરુષોના, ભગવાનની પ્રતિમાઓના એ બધા વિરોધ આવા હુંડા અવસર્પિણી કાળમાં થાય. એટલે એમ હુંડા અવસર્પિણી દીધું. 894 છેલ્લું હુંડાવ સર્પિણી કાળ. અનેક કલ્પો પછી જે ભયંકર કાળ આવે છે, તે જેમાં ધર્મની વિશેષ હાનિ થઈ, અનેક પ્રકારના મિથ્યા ધર્મો પ્રચાર પામે છે, ઉલટી વાતો પ્રચાર પામે, સત્યનો પરાભવ થાય, અસત્યની જીત થાય, ઊંધી વાતોના પ્રચાર થાય, ધર્મથી વિરુદ્ધ વાતોના પ્રચાર થાય, કે છે. એવા 24 તીર્થંકર આ કાળમાં થયા છે. શ્રી ઋષભદેવથી છે વર્ધમાન પર્યંતના એ 24 તીર્થંકરો થયા છે. વર્તમાનમાં તે ભગવાન સિદ્ધાલયમાં સૌસ્થિતપણે બિરાજમાન છે. એ 24 ભગવાનો અત્યારે સિદ્ધાલયમાં સિદ્ધ દશામાં જ્યાંથી જ્યાંથી મોક્ષ પામ્યા છે 20 સંગીત શિખર છે અને 4 છે જુદી જુદી જગ્યાએ. એમાં નેમનાથ ભગવાને સૌરાષ્ટ્રને પાવન કર્યું, જૂનાગઢ ઉપર થઈ ગયા 5મી તકે તો નેમનાથ ભગવાન નિર્વાણ ધામ. ભિક્ષા કલ્યાણક પણ ત્યાં છે, તેવજ્ઞાન કલ્યાણક પણ ત્યાં છે અને નિર્વાણ કલ્યાણક પણ ત્યાં છે. ત્રણ કલ્યાણકની ભૂમિ છે જૂનાગઢ. સિદ્ધ ક્ષેત્ર ત્યાંથી સિદ્ધ થાય, નિર્વાણ પામે છે સિદ્ધ ક્ષેત્ર. વાસુપૂજી ભગવાન મંદારગીરીથી ગયા, ચંપાપુરીમાં મંદારગીરી છે ત્યાંથી ગયા. એમ તો વાસુપૂજી ભગવાનનું બધું ચંપાપુરીમાં બધા કલ્યાણ, પાંચે પાંચ પુરીમાં બધું ચંપાપુરી જે આવ્યા છો ત્યાં જાય તો ખબર પડે વાસુપૂજી ભગવાનના પાંચે કલ્યાણક ચંપાપુરીમાં આવવાના છે. ઋષભદેવ ભગવાનનું નિર્વાણ ધામ છે કૈલાસ, કૈલાસ પર્વત ઉપરથી ગયા અને ભગવાન વર્ધમાન સ્વામી અહીંયા પાવાપુરીમાંથી. એમ 4 ભગવાનનું નિર્વાણ ધામ જુદું છે. બાકી 20 તીર્થંકર છે એ સંમિત શિખર થઈ ગયા છે અને અનંતી 24માં બધા અનંતે 24 ભગવાન તો સંમિત શિખરથી જ નિર્વાણ પામે છે. આ અંડાવ સર્પિણીમાં 4માં ફેર પીડ્યો. હા બરાબર. હા 24 હા જુદી જુદી જગ્યાએ જન્મ છે. મિત્ર બધા અયોધ્યામાં જન્મ છે. બરાબર છે. હિસાબે અયોધ્યા છે આપણું તીર્થસ્થળ છે. આ લોકોને તો રામચંદ્રજીને હિસાબે માને છે. વિષ્ણુ લોકો વિષ્ણુનો અવતાર ગણે છે રામચંદ્ર. આપણા બધા ભગવાન ત્યાંથી અયોધ્યામાં જન્મ છે. તીર્થંકરો પાર્શ્વનાથ ભગવાનના બે કલ્યાણક મળતા સુધી બનારસમાં બે કલ્યાણક બનારસમાં. દીક્ષા કલ્યાણ શિવજ્ઞાન કલ્યાણ બે બનારસમાં વારાણસી. વર્તમાનમાં તે ભગવાન સિદ્ધાલયમાં સ્વરૂપ સ્થિતપણે બિરાજમાન છે. સમશ્રેણીય બરાબર ઉપર ત્યાંથી. પણ ભૂત પ્રજ્ઞાપનીય નહીંથી તેમને વિશે તીર્થંકર પદનો ઉચ્ચાર કરાય છે. અત્યારે સીધો હોવા છતાં તેમના ભૂતકાળને જે જ્ઞાનમાં વર્તમાનવત જોઈને ઉપચાર કરવામાં આવે તેને ભૂત નૈગમ નહીં કહેવામાં આવે છે. પ્રજ્ઞાપનીય એટલે ભૂતકાળને સ્થાપિત કરનારો, જાણનારો એવો જે નય, તેનાથી તેમને વિશે વર્તમાનમાં તીર્થંકર પદનો ઉપચાર કરાય છે. તે ઔપચારિક નય દ્રષ્ટિથી તે 24 ભગવાનની સ્તવના રૂપે આ 24 સ્તવ ગંધીએ કરી છે. અત્યારે તો બધા સિદ્ધ થઈ ગયા છે પણ ભૂત પ્રજ્ઞાપનીય નહીં થઈ અત્યારે તીર્થંકર ગણીને એમની સ્તુતિ કરી છે, સ્તવનની રચના કરી છે. સિદ્ધ ભગવાન કેવળ અમૂર્ત પદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવું દુર્ગમ્ય છે. શું છે? સિદ્ધ ભગવાન કેવળ અમૂર્ત પદે સ્થિત હોવાથી, દેખાતા નહીં હોવાથી, રૂપ રસગંધ વર્ણ શબ્દ કાંઈ નહીં એમને સંયોગ હોવાથી, તેમનું સ્વરૂપની ચિંતન ના કરવી એ સામાન્યપણે દુર્ગમ છે. સામાન્યપણે દુર્ગમ છે, વિશેષપણે દુર્ગમ નથી એમ એમાંથી અનર્પિત નીકળે છે. એટલે સામાન્ય જીવોને જેને અરૂપી આત્માનું અરૂપીપણું કેવું હોય એનો ખ્યાલ નથી એને એ સ્વરૂપ ચિંતવું દુર્ગમ પડે છે. પણ જે જ્ઞાનીઓ છે, જે જ્ઞાની પુરુષોએ દેહાતીત અશરીરી આત્મસ્વરૂપનો અનુભવ કર્યો, એમને એમનું સ્વરૂપ ચિંતવનમાં આવે છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ પણ એને ચિંતવનમાં આવે છે. જે જે નિર્વાણ ધામ છે, નિર્વાણ ક્ષેત્રો છે, ભલે તીર્થંકરો સિવાય મુનિઓના સોનાગીરી વગેરે છે, 5.5 કરોડ શેત્રુંજય વગેરે જ્ઞાનીઓ ત્યાં યાત્રા જાય એટલે એમનો સીધો ઉપયોગ ત્યાં પહોંચી જાય, ત્યાં એમનો શ્રુત જ્ઞાન અસંખ્ય યોજન પાર કરીને અહીંથી બરાબર ઉપર બિરાજે છે. આ પાંડવ ઉપર બરાબર સીધા લઈને બધા બિરાજે છે, તો એમનું જેવું સિદ્ધ સ્વરૂપ છે એવું જ્ઞાનમાં આવે. અને એથી વધારે લાક્ષણિક પદ્ધતિથી કહીએ તો એ પોતાના જ્ઞાનમાં એ સિદ્ધોને ઉતારે છે નીચે, આમ ઉપયોગ ઉપર જાય છે એમ કહેવાય. અને જ્ઞાન આયા થાય છે ને સ્વક્ષેત્ર છોડીને જતું નથી, છતાં એમાં સિદ્ધ ભગવાનનો ફોટો પડે છે શ્રુત જ્ઞાનમાં, તો કે એ સિદ્ધોને અહીંયા ઉતાર્યા, સિદ્ધાલયમાંથી સિદ્ધોને પોતાના હૃદયમાં ઉતારે છે. એવી જ્ઞાનીઓની તાકાત છે. જ્ઞાની એટલે કોઈ સમજતા નથી, જાણે સાધારણ આપણા જેવા માણા હાલતા ચાલતા ભૂલ કરે, હાલતા ચાલતા ફલાણું થાય એવું નથી. સિદ્ધાલયમાંથી સિદ્ધોને નીચે ઉતારે એવા હોય છે જ્ઞાનીઓ. ઠીક, ગુરુદેવ તો બહુ મલાવતા પ્રવચન સાર નો પ્રારંભ કરે ત્યારે ભગવાન કુરુકુંડાચાર્યે પંચ પરમેશ્વરની ભક્તિ કરી છે, નમસ્કાર કર્યા છે, એમાં સિદ્ધ ભક્તિ આવે ત્યારે બહુ વાત કરતા. જુઓ તો ખરા, કુંદકુંદાચાર્ય અનંત સિદ્ધોને અહીંયા નીચે ઉતાર્યા છે કે મારી દીક્ષાનો પ્રસંગ છે, હું આમંત્રણ આપું છું, તમારે મહેમાન થઈને આવવાનું છે. આ લગ્નમાં મહેમાન થઈને બોલાવે છે કે નહીં મોટા મોટા માણસોને, તમારે જરૂર આવવાનું છે, તમારે જરૂર આવવાનું છે, તો તમે આવો એ અમારી શોભા છે, તમે તમે આવો તો અમારી શોભા વધે. લગ્નમાં મલાવા કરે છે કે એમાં દીક્ષા પ્રસંગે આમંત્રણ આપે છે કે અનંતા સિદ્ધોને નીચે ઉતાર્યા પોતાના દીક્ષા પ્રસંગે, એવી ભક્તિ કરી છે. ગુરુદેવ બહુ ભક્તિ કરતા, એ પ્રવચન પરમેશ્વરની ભક્તિમાં બહુ રસ આપતો. એનું નામ ભક્તિ છે, જો પદગાય એનું નામ ભક્તિ કેવળ નથી, એ બધી ભક્તિ છે. શ્રીજ ભગવાન કેવળ અમૃત પદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યતાથી ચિંતવું દુર્ગમ્ય છે, વિશેષપણે એ દુર્ગમ્ય નથી પણ સામાન્યપણે ચિંતવું દુર્ગમ્ય છે. જ્યારે અરહંત ભગવાનનું સ્વરૂપ મૂળ દ્રષ્ટિથી ચિંતવું તો તેવું જ દુર્ગમ છે. ઠીક, સિદ્ધ અરહંત ભગવાનનું સ્વરૂપ પણ આત્મ સ્વરૂપપણે મૂળ દ્રષ્ટિથી એટલે સમ્યક દ્રષ્ટિપણે, સિદ્ધ ભગવાનને કે અરહંત ભગવાનને કે નિર્ગ્રંથ ગુરુને કે સત્પુરુષને સમ્યક દ્રષ્ટિપણે ઓળખવા એ દુર્ગમ છે. ને ઓળખે તો એનો નિબેડો થઈ જાય, ઓળખનારનો છૂટકો થઈ જાય. આમ થઈ જાય અરણ ભગવાનનું સ્વરૂપ પણ મૂળ દ્રષ્ટિથી ચિંતવું તો તેવું જ દુર્ગમ છે જેવો અરિયંત ભગવાનનું. એ તો ચારે જગ્યાએ મૂળ દ્રષ્ટિથી એમનું સ્વરૂપ ચિંતવું તો એટલું દુર્ગમ છે. મૂળ દ્રષ્ટિ કહો, સમ્યક દ્રષ્ટિ કહો, સમ્યક દર્શનપણે કહો કે દ્રવ દ્રષ્ટિ કહો. મૂળ દ્રષ્ટિ એટલે મૂળ દ્રવની દ્રષ્ટિ, એને મૂળ દ્રવ દ્રષ્ટિ અથવા મૂળ દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ તો એવું જ દુર્ગમ છે. પણ સંયોગી પદના અવલંબન પૂર્વક ચિંતવતા, સંયોગી પદના અવલંબન પૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે. નિમિત્તાધીન પરિણમન છે અને સામે એવું નિમિત્ત ઇન્દ્રિય જ્ઞાનમાં પણ સમ વ્યવહારિક પ્રત્યક્ષ થાય છે. વ્યવહાર પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. તો વૃત્તિ સ્થિર થવાનું એ અવલંબન મળે છે, કાંઈ સુગમતા થાય છે. સિદ્ધ ભગવાન કરતા અરિહંત પ્રતિમામાં ભગવાનના જે ભાવો છે, ભગવત સ્વરૂપ જે ભાવો છે તે વ્યક્ત થતા હોવાથી એમનું સ્વરૂપ ચિંતન વધારે સુગમ થાય છે, કોઈ અંશે સુગમ થાય છે. શરીરની આકૃતિ ઉપરાંત એ શરીરથી વ્યક્ત થતા જે ભાવો વિતરાગ મુદ્રા છે, એમાં સ્વસંવેદન પ્રગટ દેખાય છે. અનંત સુખની હૈયાતીને પકડીને ડૂબી ગયા છે એ પ્રગટ દેખાય છે. અને એમનું નિરોશેષાંતરમુખપણું પણ સ્પષ્ટ જોવામાં આવે છે. ધ્યાનસ્થ અવસ્થાને લીધે આ ત્રણ મુદ્દા એવા છે કે જે આત્મભાવને અને આત્મસ્વરૂપને સ્વભાવને પ્રકાશે છે, વ્યક્ત કરે છે, જેથી એ ભાવ રૂપ પોતાનું જે સ્વરૂપ છે એ સમજવું કાંઈક અંશે સુગમ પડે છે. જેથી અરંત ભગવાનની સ્થાપનાથી સિદ્ધપદની સ્થાપના થાય, જેથી અરંત ભગવાનની સ્થાપનાથી સિદ્ધપદની સ્થાપના થયા છતાં આટલો વિશેષ ઉપકાર જાણી શ્રી આનંદગંજી આ ચોવીસ શંકરની સ્થાપના રૂપે રચી છે. અરંત ભગવાનની સ્થાપનાથી સિદ્ધપદની સ્થાપના થાય છે એમ કે આટલો વિશેષ ઉપકાર છે. જે સમજવું સહેલું છે એમનું સ્વરૂપ સહેલું પડે છે, એટલો વિશેષ ઉપકાર જાણીને ચોવીસી રચી છે ચોવીસ તીર્થંકરની સ્થાપના રૂપે. અને એ રીતે પોતે ખરેખર તો સ્વરૂપ ભક્તિ કરી છે. શું કર્યું છે? આત્મ સ્વરૂપની ભક્તિ કરી છે. નમસ્કાર મંત્રમાં પણ અરંત પદ પ્રથમ મૂકવાનો હેતુ એટલો જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે. જો પંચપરમેષ્ટિમાં આ ન્યાય અનાદિથી લાગુ થયેલો હોય તો જ્યાં જ્યાં વિશેષ ઉપકારીપણું હોય ત્યાં તેમને પ્રથમ પદે મૂકવાનો જે પ્રકાર છે તે ન્યાય સંપન્ન છે. મિત્રો કે નહીં અહીંથી સિદ્ધપદ કરતા અરહંત પદ નીચેનું સ્થાન હોવા છતાં એ પ્રત્યક્ષ ઉપકારી થતા હોવાથી પંચપરમેષ્ટિમાં એમને પહેલા મૂક્યા, અને સિદ્ધપદ ઊંચ પદ હોવા છતાં એ પછી રાખ્યા. કારણ કે કારણ એમનું ઉપકારીપણું છે. તો જ્યાં જ્યાં પ્રત્યક્ષ ઉપકારીપણું થાય ત્યાં એ પદને પ્રથમ મૂકવું એ ન્યાય સંપન્ન છે. હા, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર એના ઉપરથી લીધું છે. ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દ્રષ્ટિવાન પુરુષોને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતન છે. શું કહે છે? ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું એમાં પરમાર્થ દ્રષ્ટિ હોય તો એ પોતાના આત્મ સ્વરૂપનું ચિંતન છે. મુખ્યપણે ભગવાનનું ચિંતન છે, ગૌણપણે એ પોતાના જ સ્વરૂપનું ચિંતન છે. ગૌણપણ એટલે ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ તીર્થંકર ભગવાનની સ્તુતિ કરે છે, ઇનડાયરેક્ટપણે પોતાના સ્વરૂપની સ્તુતિ કરે છે. સિદ્ધ પ્રાપ્તમાં કહ્યું છે કે જારસી સિદ્ધ સહાવો તારસી સહાવો સબ જીવાણમ તમ્મા સિદ્ધમ તરુઈ કાયવવા ભવ જીવે. એનો અર્થ છે કે જેવું સિદ્ધ ભગવાનનું આત્મ સ્વરૂપ છે કેવું સર્વ જીવોનું આત્મ સ્વરૂપ છે તે માટે ભવ્ય જીવો એ સિદ્ધત્વને વિશે રુચિ કરી સિદ્ધ પ્રાવૃતની ગાથાનું ઉદાહરણ કર્યું છે. પહેલા પ્રવચન સારનું ઉદાહરણ કર્યું છે, પછી સિદ્ધ પ્રાવૃત માટે ગાથા લીધી છે. તેમજ શ્રી દેવચંદ્ર સ્વામીએ શ્રી વાસુપૂજ્યના સ્તવનમાં કહ્યું છે કે જીન પૂજા રે તે નિજ પૂજના. દેવચંદ્રજીનો પણ એક આધાર ગીતો છે. આનંદસિંહજીની વાત, દેવચંદ્રજી આનંદસિંહજી અને યશો વિજયજી ત્રણે શ્વેતાંબરના સાધુ હોવા છતાં દિગંબર આચાર્યોનું સાહિત્ય એમને વાંચેલું, વાંચેલું એટલું નહીં પણ એમના આત્મામાં એ રૂચેલું, એટલે એમને રચનાની અંદર દિગંબર આચાર્યોએ જે તત્વ કહ્યું છે એ તત્વ એમને નિરૂપણ પોતાની રચનામાં પણ તત્વદ્રષ્ટિ એટલે એમાં ફેર પડતો નથી. દિગંબર મતની વિરુદ્ધમાં હતા અને એક પુસ્તક પણ એમણે લીધું હતું, દિગ્પટની 84 ઠેકાણે વાંધો પાડ્યો છે. શોક સંભવ હતો, સંસ્કૃતમાં પુસ્તકો લખેલા છે. આમ તો હજી આચાર્ય પદે નહોતા સાહેબ, આ ઉપાધ્યાય ગણાતા હતા. યશો વિજયજી છે એ ઉપાધ્યાય ગણાતા હતા. ઉભાર બહુ હતો, વાંચેલું બહુ ઘર હોય તો બીજું વાંચે, પોતાના સંપ્રદાય સિવાયના બીજા શાસ્ત્રો પણ વાંચે. એમાંથી પાછો પલટો મારેલો, પ્રભાવક બહુ હતા, રચનાઓ ઘણી કરી, પ્રભાવક બહુ હતા. પછી જે એમના વિચારોમાં ને અભિપ્રાયમાં જે ફેર પડ્યો, પછી એમને નગર કેદ જેવી સ્થિતિમાં છેલ્લે રાખી ડભોઈના કિલ્લામાં ડભોઈથી બહાર નીકળવા દીધા. આખા સંપ્રદાયને ઉઠલાવે એવા દીપરા હતા. એમ કે નહીં ફેર છે આમાં, એટલે ખળભળાટ થઈ જાય. ગુરુદેવે સ્થાનક વાસીમાં ફેર છે એમ કીધું, કેવો ખળભળાટ, એવો ખળભળાટ થાય ખૂન થઈ જાય. જો યથાર્થ મૂળ દ્રષ્ટિથી જોઈએ તો જીનની પૂજા તે આત્મ સ્વરૂપનું પૂજન છે, દ્રષ્ટિ હોવી જોઈએ. નહીતર પછી રૂઢિ અને રિવાજ જે પૂજાનો હોય એ પ્રમાણે સ્વાહા સ્વાહા કરીને ઉભા થઈ જાય, દ્રષ્ટિ ન હોય તો એ લાભ એ લાભ ન થાય. મૂળ દ્રષ્ટિ રાખીને ગોઠવી હતી એનું મહત્વ છે, મૂળ દ્રષ્ટિનું મહત્વ છે. મિત્ર તો દરેક સંપ્રદાયમાં વિધિ વિધાન તો ચાલે છે, એ સંપ્રદાય બુદ્ધિથી જો વિધિ વિધાન થાય અને મૂળ દ્રષ્ટિ, એટલે તો આપણે અહીંયા પહેલેથી સૂચના આપી છે, ગમે એટલી પૂજા કરવી હોય, એક કરવી હોય, બે કરવી હોય, ત્રણ કરવી હોય, લાંબી કરવી હોય, ટૂંકી કરવી હોય, વિધાનમાં તો લાંબી લાંબી થાય, શાંતિથી કરવી. મૂળ દ્રષ્ટિ છે એ સ્થિર દ્રષ્ટિ છે, અને ફટાફટ ધમાધમ કરીને બોલવા માંડે એટલે ચંચળતા વધી જાય. હટ પૂરું કરો થઈ જાય. દરેક ક્ષણે ક્ષણે શું ભાવ રહીએ, જલ્દી પતાવો અને જલ્દી પતાવો, જાણે જલ્દી થઈ જાય. એ રીતે પૂજા કરવાનો ઢંગ છે એ યાદી નથી. બહુ નવો નવો સોનગઢ આવ્યો ત્યારે પહેલો આ તર્ક થયો હતો. એટલા બધા ઝડપથી બહેનો બોલે એ તો બધાને મોઢે થઈ ગયું હોય છે. મારા જેવો નવો આવેલો તો ફોલો ન કરી શકે. એ હું હજી બે શબ્દ વાંચો તો ત્રીજો છૂટી જાય, કે ત્રીજો વાંચો તો આગલો છૂટી જાય, એટલું બધું સ્થિર છૂટી જાય. બોલું તો ભાવ કેવી રીતે આવે, જે શબ્દમાં જે ભાવ ભર્યો છે એ ભાવમાં ભાવાન્વિત ન થવાતું હોય એવી શાંતિથી જો પૂજા ન થતી હોય તો ધમાધમ કરીને ધડાધડ દોડીને પહોંચી જાઓ, પક્ષીમાં પહેલાં પૂરું કરો એના જેવી થઈ જાય. મને એમ કે એ વખતે તર્ક આવ્યો, એક એક શબ્દ ઉપર ગુરુદેવ કલાકો કાઢે છે, કોઈ વખત તો એક એક શબ્દ ઉપર અલિંગ્રહણ ઉપર કલાકો કાઢે છે. એ જ જગ્યાએ આટલી ઝડપથી દોડાય છે એક એક શબ્દ ઉપર, જે શબ્દ ઉપર ગુરુદેવ આટલા ધીરે ચાલે છે એ જ શબ્દો ઉપર આટલું બધું ઝડપથી દોડે છે, કેમ આમ થતું હશે? એક શબ્દ ઉપર શાંતિથી ભગવાનની પૂજા મૂળ દ્રષ્ટિને મૂકવા માટે છે. મૂળ જે દ્રવ દ્રષ્ટિ છે એને સ્વરૂપને મૂકવા માટે પૂજા છે, પટાવવા માટેની ચીજ નથી. હા, ખરેખર તો એમ જ છે. આ જે પ્રતિમાની સ્થાપના છે એ સમ્યક દ્રષ્ટિઓએ જ કરી છે. અત્યારે તો કાળ એવો આવ્યો કે સમ્યક દ્રષ્ટિઓ નથી રહ્યા, એટલે પછી સમ્યક દ્રષ્ટિની આજ્ઞાપૂર્વક કરે તો બધું કાંઈ ગડબડ ન થાય. આજ્ઞામાં રહીને ન કરે તો ક્યાંય ક્યાંય કાંઈ ગડબડ થવાની સંભાવના ખરી. પણ મૂળ જે સ્થાપના છે એ તો નિક્ષેપ છે, સ્થાપના નિક્ષેપ છે, અને એ નહીં નો વિષય છે. નય જ્ઞાનનો વિષય તે નિક્ષેપ, નયનો વિષય તે નિક્ષેપ, એટલે જ્ઞાનીઓનો જ અધિકાર. વ્યવહારમાં જ્ઞાનીઓ ન સમજે એમ નહીં, એનો જ અધિકાર છે. આ તો મિત્રો ન સમજે એમાં એમનો મત નો કામ આવે. ભાઈ આ નય જ્ઞાનનો વિષય છે, સ્થાપના છે, એમનો જ મત કામ આવે, બીજાનો કામ ન આવે. સ્વરૂપ આકાંક્ષી મહાતાઓએ, હવે નો વિષય જરા અપૂર્ણ રહી ગયો છે પણ સરસ આવ્યો છે. અધ્યાત્મમાં આવેલા અને ભૂલ થાય છે એ ધ્યાન અહીંયા ખેંચ્યું છે એમણે. એટલે એમને જે આનંદ ગંગીએ સ્તુતિમાં અધ્યાત્મને સાંકળ્યું એનો પરમાર્થ શું છે? સીધો એકલો અધ્યાત્મ નહીં લેતા સ્તુતિમાં અધ્યાત્મ સાંકળ્યું એવું શું કરવા કર્યું? ભગવાનની સ્તુતિને ભગવાનને આરે જોડીને અંદર અધ્યાત્મ સાંકળ્યું એવું શું કરવા કર્યું? એ સાચું અધ્યાત્મ હતું. આવે છે સોળમાં જીવન, સોળમાં ભગવાનના શાંતિનાથ ભગવાનના સ્તવનમાં આવે છે ને, દ્રવ્ય અધ્યાત્મ ભાવ અધ્યાત્મ. હું દ્રવ્ય અધ્યાત્મ ઠંડો અને ભાવ અધ્યાત્મ મંડો એમ કરીને આવે છે. આતમ રામી નામી રે, બહુ સરસ યાદ આવે આત્માનંદ, એ પણ સરસ યાદ આવે. એના ઉપર બહુ સરસ સ્પષ્ટીકરણ આવ્યું છે આજે કે સ્વરૂપાકાંક્ષી મહાત્માઓએ એમ જીન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. શું? જે આ મહાત્માઓને સ્વરૂપ પ્રાપ્તિની આકાંક્ષા હતી અને જેમણે એ આકાંક્ષાને વશ સ્વરૂપની પ્રાપ્તિ કરી, એ આ મહાત્માઓએ એમ જીન ભગવાનની, જીનેશ્વર દેવની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના એ સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. એમની ઉપાસના કરવી એ સ્વરૂપ પ્રાપ્તિનો, નિજ સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યો છે એમ કહે છે. અનુસંધાન આ રીતે છે. ક્ષીણમો ગુણસ્થાન પર્યંત તે સ્વરૂપ ચિંતનના જીવને પ્રબળ અવલંબન રૂપ છે. શું? બારમો ગુણસ્થાન લીધું અહીંયા કે જુઓ, તો હાથમાંથી બારમે નિર્વિકલ્પ છે, હાથમાંથી નિર્વિકલ્પ છે. સાત આઠ નવ દસ ને બાર પાંચે ગુણસ્થાન નિર્વિકલ્પ છે. હોય તે શું? ક્ષીણમો ગુણસ્થાન પર્યંત તે સ્વરૂપ ચિંતનના જીવને પ્રબળ અવલંબન છે. તે સ્વરૂપનું ચિંતન છે એ કયું? જીન ભગવાનનું અને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ ચિંતન એ પ્રબળ અવલંબન છે. કેમ કે એ સ્થિર થઈ ગયા છે ને, એવી જ રીતે પોતાને સ્થિર થવું છે તો એ એક જ એવું નિમિત્ત છે. અનંત ભગવાન અને સિદ્ધ ભગવાન એ બારમાં નિમિત્ત છે કે જે પોતાને એવું સ્થિર થવાની અંદર બરાબર સામે આદર્શ રૂપે છે એ જોઈ શકાય એવું છે. એટલે એ પ્રબળ અવલંબન છે. કેમ કે ઉપયોગ પૂરેપૂરો બહાર નથી, બારમાં સુધી ઉપયોગ પૂરેપૂરો અંદર નથી. બારમો ગુણસ્થાન એટલા માટે લીધું કે ઉપયોગ પૂરેપૂરો અંદર નથી, તો જેટલો ઉપયોગ બહાર છે એમાં શું છે કે અંદર ઉપયોગમાં જે સિદ્ધપદ છે, નિજ સિદ્ધપદ છે, એવું બહારમાં આવી રીતે સિદ્ધપદ ઉપયોગમાં છે, બસ બીજું કાંઈ નથી. અબુદ્ધિપૂર્વક છે, બુદ્ધિપૂર્વક નથી તો અબુદ્ધિપૂર્વક છે, પણ બીજી કોઈ વાત તો છે જ નહીં, સ્વરૂપ સિવાય બીજી વાત નથી એમ કેવું છે. ક્ષીણમો ગુણ સ્થાન પર્યંતે સ્વરૂપ ચિંતનના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતમન જીવને વ્યામો ઉપજાવે. આ બહુ મોટો ધડાકો કર્યો છે, આવી વાત કાઢો શાસ્ત્ર માંથી કાઢી દેલ્યો. એવી સરસ માર્ગદર્શન એ પૂછાય, ગોતવા જાવ તો આગમમાંથી ન મળે. અત્યારે શું કહે છે કે વળી માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જીવને વ્યામો ઉપજાવે છે. વ્યામો ઉપજાવે છે ત્યારે એ જીવને શું થાય છે કે ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે અને સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે અને ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. પેલું ભગવાનની ભક્તિ કરતો હોય, પેલું મંદિર બનાવી શકતો નથી, શું પૂજા કરી શકતો નથી, શું શુષ્કતા આવી જાય એટલે પછી સદવ્યવહારને પણ ઉડાડે છે. હા, ભીંજાયેલો હૃદય હોવું જોઈએ, એ આ જગ્યાએ વાત છે, નહીતર તો શુષ્કતા આવ્યા વિના એવો વિષય છે. ભારે મેળ કર્યો છે તો જે સ્વરૂપ મહાન છે એની મહાનતા પ્રત્યેનું બહુમાન આવે કે ના આવે? જે સ્વરૂપ મહાન છે એની મહાનતા પ્રત્યેનું બહુમાન આવે કે ના આવે? હવે પોતાનું જે સ્વરૂપ માન છે એની માનતા શેનાથી? જ્ઞાન ગોચર થઈ, લક્ષ ગોચર થઈ, કે ભગવાનને જોતા થઈ, ભગવાનનું સ્વરૂપ બતાવ્યું એનાથી લક્ષ ગોચર થઈ, તો એના પ્રત્યે બહુમાન આવવું જોઈએ કે ના આવવું જોઈએ? જેને એટલો પણ ન્યાય અને વિવેક નથી સમજમાં આવતો એને પોતાના સ્વરૂપની માનતા ક્યાંથી ભાસશે એમ કે છે. બહારમાં જો કોઈ પોતાને અનુકૂળ થાય તો ત્યાં આખો નાખો લૂંટાઈ જાય. શું થાય છે આવે છે ને, રાજા મહારાજા શેઠિયાઓને શું કરે છે, ખુશામત કરે છે, મોટા માણસોને ખુશામત કરે છે ને, લૂંટી લઈએ એને ત્યાં સુધી એને ખબર પડે નહીં, મૂકી લે ત્યાં સુધી ખબર ન પડે, એટલે ખીચા ખાલી કરી નાખે. એ જીવનો એવો સ્વભાવ છે કે જે પોતાને અનુકૂળ થાય એના પ્રત્યે ભળી જાય. તો કે તને તારા સ્વરૂપની શાંતિને અનુકૂળ નિમિત્તો થયા એના પ્રત્યે તું ઢળ્યો કે ન ઢળ્યો, તારી અર્પણતા આવી કે ન આવી, તારી અર્પણતા આવી કે ન આવી, એના પ્રત્યે બહુમાન આવ્યું કે ન આવ્યું, ભક્તિ થઈ કે ન થઈ એમ કે છે. જો તને ભક્તિ ન થઈ તો તારું અધ્યાત્મ શુષ્ક છે. જો ફોગાનીજી છે એનું અધ્યાત્મ જોરદાર છે ને, ભક્તિ કેવી જોરદાર છે, અનંત તીર્થંકરથી પણ અધિક છે મારા ગુરુ, મારા માટે મારા ગુરુ અનંત તીર્થંકરથી અધિક છે. કેવી ભક્તિ આવી, એવું જ અધ્યાત્મ જોરદાર નિયમસારમાં છે. અને જીનેન્દ્રની ભક્તિ જોવાય એની અંદર, એવી ભક્તિ ક્યાંય જોવા નહીં મળે. નિયમસારમાં જે ભક્તિ કરે છે પદ્મ પ્રમલધારી દેવે, એવી ભક્તિ ક્યાંય જોવા નહીં મળે. આ એક એનું લક્ષણ છે, અધ્યાત્મ યથાર્થ છે એનું લક્ષણ એ કે એના વિકલ્પમાં બહુમાનની ભક્તિનો પ્રકાર પણ ઊંચામાં ઊંચી કોટીનો હોય. આવ્યા વગર રહી નહીં, શું કે વિકલ્પમાં ઉભો છે કે નહીં, એમાં એ જ પ્રકાર હોય, બીજો પ્રકાર હોય શકે? જો એમ ન હોય તો શું કે છે, એકલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવાનું, આપણે તો એકલી જ સ્વરૂપ ચિંતવન જ કરો, બીજું કાંઈ ન કરો, હા, તો એમાંથી શુષ્કતા થશે, એમાંથી સ્વચ્છંદ સ્વેચ્છાચારી પણ એટલે સ્વચ્છંદની ઉત્પત્તિ થશે, અને પછી બોલવાનું ઠેકાણું રહેશે. ઉન્મત પ્રલાપ દિશા, ઉન્મત એટલે ગાંડો, પ્રલાપ એટલે બોલ્યા કરે, ગાંડો જેમ લવારો કર્યા કરે બોલ્યા કરે, એમ આ પણ ગાંડાની જેમ બોલશે, પછી એના બોલવાના ઠેકાણા રહેશે. જ્યાં સુધી કોઈ પણ અંશે પરિણામ અને ઉપયોગ બહાર જાય છે ત્યાં સુધી એને વ્યવહારથી મર્યાદિત કરેલો છે. ગુણસ્થાન અનુસાર મુમુક્ષુતાથી એને મર્યાદિત કર્યો છે. મુમુક્ષુ મુમુક્ષુતાનો વ્યવહાર છોડે તો મુમુક્ષુ નહીં, જ્ઞાની જ્ઞાનીના વ્યવહાર બહાર જાય તો જ્ઞાની નહીં, દેશવીરતિ એના વ્યવહાર બહાર જાય તો એ દેશવીરતિ નહીં, દેશવીર તો નહીં મિથ્યા દ્રષ્ટિથી જાય, અને મુનિ મુનિના વ્યવહાર બહાર જાય તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એમ એની મર્યાદા એ મૂકી છે, એ મર્યાદા સહજ હોય છે. જેને યથાર્થ ગુણસ્થાનને યથાર્થ અધ્યાત્મ હોય એને એ મર્યાદા સહજ હોય છે, જેને યથાર્થ નથી હોતું એ મર્યાદા એની હોતી નથી કે રહેતી નથી, એ મર્યાદાનું ઉલ્લંઘન કરીને બહાર જઈને ગોથું ખાઈ જાય છે, મર્યાદા બહાર જઈને ગોથું ખાય છે. એટલે ઉન્મત પ્રલાપ દશાને ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે, બહુ માન આવે છે. ત્યાં ભગવાનનું સ્વરૂપ જ્ઞાનમાં લઈએ છે ત્યાં એને આવા ભગવાન થયા, આવો પુરુષાર્થ પ્રગટાવ્યો, મને હજી નથી પ્રગટો એટલો એમણે પ્રગટાવ્યો, મારે આવો પ્રગટાવવો છે, એ પ્રકારે એને બહુમાનની ઉત્પત્તિ થયા વગર પછી એને સ્વચ્છંદ નહીં થવા દે. વ્યવહાર ભક્તિ સ્વચ્છંદનો નિષેધ કરે છે. શું કરે છે? વ્યવહાર ભક્તિ સ્વચ્છંદનો નિષેધ કરે છે, અને નિશ્ચય ભક્તિ વ્યવહાર ભક્તિનો નિષેધ કરે છે. આમ છે, પણ પોતપોતાના સ્થાને એ હોવા યોગ્ય છે. શું કહે છે કે ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે, અને ત્યાં અધ્યાત્મ દ્રષ્ટિ એટલી ગૌણ થાય છે. કેમ કે એ તો પરગ્રહ છે. જે ગુરુની ભક્તિ, ગુરુ તીર્થંકરની ભક્તિ કરી તો પરગ્રહ છે, તો એ પરગ્રહ પણ ક્યાં ગૌણ થાય છે? પ્રભુ તમે જ મને તાર્યો, તમે નો હોત તો કોને ખબર હજી હું અનંતકાળ ને અનંત ભવ સુધી કેટલો આચર્યો હોત, કેટલો અનંતી દુઃખી થયો હોત. મારો ઉપકાર એ તમારો ઉપકાર છે, જગતમાં તમારા ઉપકારમાં મેરું મને નાનો પડે છે. સુગાનીજી કે ગુરુની માનતા ગાય તો એવી ગાય કે આકાશ પણ ગુરુની પાસે અણુરેણું છે. આકાશ કેટલું મહાન, તો કે મારા ગુરુની માનતા પાસે એ પરમાણુ જેવડું છે. ઠીક, એટલી માનતા છે મારા ગુરુની, એટલી માનતા છે કે આકાશ પણ એની પાસે પરમાણુ જેવડું મને લાગે છે. ઠીક, એમની તો ભક્તિ બેહદ જ છે. આકાશ અનંત છે તો કે એથી અનંત મારા ગુરુની માનતા છે. જાઓ કરી શકે ને ભક્તિ, કરી શકે ને, તો ત્યાં આધ્યાત્મ દ્રષ્ટિ ગૌણ થાય. કોઈ કોઈનો ઉપકાર કરી શકતો નથી, તો કે આ ગુરુની સ્તુતિ વખતે કુરમુખીની વાત છે. એવી વાત છે. નિશ્ચય ભક્તિ વાળાને વ્યવહાર ભક્તિ હોય તો જ નિશ્ચય ભક્તિ સાચી છે, નહીતર લુખાશ અને શુષ્કતા એમાં આવ્યા વગર. બીજી વાત, વિકલ્પમાં ઉભો છે કે નહીં પણ વિકલ્પમાં શું કરે, વિકલ્પ તારે જીવવું હોય તો મને શ્રી ગુરુ કે પાસ લે ચલ, મને ગુરુ નો વિકલ્પ આવો, આવો તો પછી મને બીજા કોઈનો વિકલ્પ ના આવો, બેરા છોકરા કુટુંબ વેપાર ધંધાનો વિકલ્પ ના આવો, મને ગુરુ નો વિકલ્પ આવો, એમ કેવું એ એમ જ આવે. શું છે ત્યાં અધ્યાત્મ દ્રષ્ટિ ગૌણ થાય છે, જેથી શુષ્કતા સ્વેચ્છાચારીપણું અને ઉન્મત પ્રલાપતા થતા નથી. આ રીતે થાય એટલે ઉન્મત પ્રલાપતા ના આવે, બહુમાન વિનય એ બધું ઊભું થાય. આત્મદશા બળવાન થવાથી હવે યથાર્થ અધ્યાત્મ આવે ત્યારે આત્માનો આધાર લઈને અધ્યાત્મ પ્રગટે અને આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે. અધ્યાત્મ પ્રધાનતા બે રીતે થાય છે, એક સ્વાભાવિક અને એક અસ્વાભાવિક, એટલે કૃત્રિમ થાય છે. કૃત્રિમ થાય છે ત્યારે સ્વચ્છંદ થાય છે, સ્વચ્છંદ થાય છે એમાંથી ઉન્મત પ્રલાપ દશાને શુષ્કતા આવી જાય છે. ત્યારે સ્વાભાવિક જે જ્ઞાનીઓને અધ્યાત્મ દશા હોય છે એમાં કદી શુષ્કતા આવતી નથી. અધ્યાત્મ આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે અને ત્યારે આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે, ત્યારે આત્મા પોતાના સ્વભાવ ગુણોની ભજના કરે છે, અથવા સ્વભાવ સર્વ આત્માના બધા ગુણો સ્વભાવને ભજવા લાગે છે. એટલે શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા અને તેથી શુષ્કતા વગેરે કોઈ દોષ ઉત્પન્ન નહીં થાય. આ પ્રકાર જો આવશે તો એને કોઈ શુષ્કતાના દોષો અધ્યાત્મ માર્ગે ચડે એને સૌથી ચેતવા જેવી જગ્યા જ્યાં લાલ બત્તી મૂકી છે એ આ છે કે શુષ્કતા ના આવવી જોઈએ, સ્વચ્છંદ ના આવવો જોઈએ અને જેમ તેમ પ્રલાપ થાય એવું બનવું જોઈએ. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે એટલે શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા નથી અને ભક્તિ માર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. ભક્તિની એલર્જી થઈ જાય, અધ્યાત્મમાં ચડે ને ભક્તિને એને એલર્જી થઈ જાય, અરે આ ભક્તિ ક્યાં આવી, આ ભક્તિનું ક્યાં આવ્યું વચ્ચે, ભાઈ અધ્યાત્મમાં ભક્તિ આવ્યા વગર રહીએ નહીં. એકલો ભક્તિ માર્ગ હોય અને અધ્યાત્મ માર્ગ ન હોય તો તે ભક્તિ માર્ગ બરાબર નથી. અધ્યાત્મ માર્ગ હોય અને સાથે ભક્તિ માર્ગ ન હોય તો તે ભક્તિ અધ્યાત્મ માર્ગ બરાબર નથી. એમ જેમ જ્ઞાન ને ક્રિયા સાથે રહે છે એમ અધ્યાત્મ ને ભક્તિ સાથે રહે છે, એક સિક્કાની બે બાજુ. તે ભક્તિ માર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે અને જે સ્વાભાવિક આત્મદશા છે તે સ્વરૂપની લીનતામાં આગળ વધતી જ જાય છે. એવું સહેજે સહેજે મેળવો વ્યવહાર નિશ્ચયનો છે કે જેને લઈને આત્મદશા વિશેષ પ્રગતિ કરતી જાય છે, વિકાસ પામતી જાય છે. જ્યાં અરહંતાદિના સ્વરૂપ ધ્યાનાવલંબન વગર આત્મા કરતા ભજે છે ત્યાં ત્યાં એમને જે કાંઈ કહેવું છે અપૂર્ણ રહી ગયું છે. કાગળ બદલાણો હશે, એક કાગળ લાંબુ લાંબુ લખ્યું છે એટલે એક કાગળ પૂરો થયો હશે અને બીજો કાગળ લીધો હશે, બીજો કાગળ નથી મળ્યા. વિષય બહુ સારો ચાલ્યો છે, આજની જગ્યાએ જ્યાં સારો વિષય ચાલ્યો છે ત્યાં અપૂર્ણ રહી ગયું છે. એ રીતે અહીંયા ભગવાન ઋષભદેવ સ્વામીને આનંદગીના સ્તવનની પહેલી કડી લઈને આટલું વિવેચન કર્યું છે. હજી તો પહેલી કડીનું વિવેચન ચાલે છે, બાકીની કડીઓને કાંઈ કાગળો નથી મળ્યા, ઘણા કાગળો એમના હાથમાં નથી આવ્યા. ખબર આ બીજું તો એક ને બે તો મળે છે. બીજું ઘણો વિસ્તાર થી કર્યું છે એ બીજું, અને પછી ત્રીજો ભાગ લઈને પછી એમાં બીજો આંખ પણ લઈ જાય. બીજામાં આદિત્યનાથ ભગવાન છે ને ઋષભદેવ, ના એમાં બીજા વિતરાક્ષના પણ ઋષભદેવ ભગવાન નો છે, પછી નીચે આદિત્યનાથ ભગવાન નો છે. ઋષભજી સ્તવન ના પૂર્ણ થઈ 574 પાણે ઋષભજી સ્તવ ના સંપૂર્ણ થઈ એમ આવ્યું. પછી અજીતનાથ ભગવાન નું ઉપાડ્યું છે, ત્રણ નંબર 575 પાને છે. પણ અંદર માં અધ્યાત્મ કેટલું છે ખોયું છે એમણે, કહેવાનો મતલબ શું છે, આનંદ ગંજી ના પદમાં જે અધ્યાત્મ ભર્યું છે એ અધ્યાત્મને એમણે ખોયલું. ગુરુદેવને પણ રસ બહુ જોતો હતો, આનંદ ગંજીના પદ બહુ લલકારતા હતા, અને 24 કવન ઉપરાંતના પણ ગુરુદેવને તો એમણે એમને મોઢે છે કે એમને ઘણી જગ્યાએ ઉદ્ધરણ કર્યું છે બીજા બીજા પદોનું. ગુરુદેવ પણ ઉદ્ધરણ કરતા હતા. બીજા એક 100 પદો મળ્યા છે, નાના નાના પદો છે, ત્રણ ચાર કડી. બીજા એક 100 પદો પણ પુસ્તક મળી છે. તો બધામાં અધ્યાત્મ દ્રષ્ટિ છે, દરેક પદની અંદર અધ્યાત્મ દ્રષ્ટિ છે.
જય દેવ કૃષ્ણ ભગવાન.